તારીખ 27/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 57 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 54
ધર્મના ક્ષેત્રમાં શુભાવની માતા શુદ્ધાત્માને ભોળીને કરવામાં આવે છે. જ્ઞાનપણે શુભરાગની માતા કરે છે એવા જીવોને શુભરાગની માતા ઘટાડનારા વચનો સુવાતા નથી, અથવા એવા વચનો જીવી શકતા નથી એમ આપે છે. કઠોર વચન પ્રયોગ છે કે એવા પુણ્યાદિ પરિણામે સહાયકારી સમજાવવા પણ વિઘત આવી લૂંટારા સમજવા વિધાર ભાવની લૂંટે છે, ભણે છે, કાતે છે. એ રાજમંત્રીએ કહ્યું ઘાતક છે, અનિષ્ટ છે અને દુષ્ટ છે. ઘાતક છે, દુષ્ટ કહો કે લૂંટારા કહો, ઘાતક કહો, બધું એક આ છે.
એક બાજુ સત્સંગ મોક્ષ નું ગીત છે, એક બાજુ લૂંટારા છે.
સત્સમાગમમાં જ્ઞાન નો વિવેક છે, એકલા પુણ્યના પરિણામ નથી. સત્સમાગમમાં સત્પુરુષ કેવા હોય, એની વાણી શુદ્ધાત્માને બતાવનારી કેવી હોય એ સમજીને એનું બહુમાન, એનું મૂલ્યાંકન થાય છે. એ જ્ઞાનનો પર્યાય છે. એટલે પણ આપણે બીજી રીતે લઈએ છીએ, ભક્તિ એ રાગનો પર્યાય નથી, પણ ભક્તિ એ જ્ઞાનનો પર્યાય છે મૂળમાં તો. પણ જેઓ જ્ઞાનને સમજી શકતા નથી અને જેને રાગનો પરિચય છે, એવા વ્યવહારી જીવોને વ્યવહારની ભાષામાં રાગને પર્યાય કહીને સમજાવવામાં આવે છે, કેમ કે રાગને એ સમજી શકે છે. વાસ્તવમાં ભક્તિ, સાચી ભક્તિ એ જ્ઞાનનો પર્યાય છે. ઓઘ ભક્તિ એ રાગની પર્યાય છે, એમાં જ્ઞાનનો અભાવ છે. પણ જે સાચી ભક્તિ છે, બહુમાન છે, ઓળખીને આવે છે, એ તો જ્ઞાનનો પર્યાય છે. ઓળખવું તો જ્ઞાનનું કાર્ય છે. અને ઓઘ સંજ્ઞા વાળાને ઓઘ સંજ્ઞા છૂટે જો યોગ મળે તો, યોગ જ ન મળે તો ઓઘ સંજ્ઞા એ પણ ભક્તિ નથી, ભક્તિનો કાળ ઉપજતો નથી. એટલે ઓઘ સંજ્ઞા વાળાને એટલા પૂરતો ઉભો રાખવામાં આવે છે કે ચાલો જ્ઞાનીની ભક્તિ તો કરે છે, યોગગુરુ શાસ્ત્રની ભક્તિ તો કરે છે, એટલા માટે ઉભો રાખવામાં આવે છે કે એને ઓળખવાનો અવસર છે. જે દૂર વર્તે છે, આઘા ચાલે છે, એને કોઈ પ્રસંગ જ નથી. એટલા માટે રાગ નિષિદ્ધ હોવા છતાં પણ યથાસ્થાને એને સ્થાપીને ઉથાપે છે. રાગ છે એ વ્યવહાર છે, અને એ વ્યવહારના સ્થાનમાં પણ ન સમજવામાં આવે એવી વાત અહીંયા નિષેધમાં નથી. તો નિશ્ચયાભાષીનો નિષેધ અને જ્ઞાનીના નિષેધમાં શું ફરક? નિષેધ તો બે કરે છે, નિશ્ચયાભાષી પણ શુદ્ધનો નિષેધ કરે છે, જ્ઞાની પણ શુદ્ધનો નિષેધ કરે છે. બેમાં ફરક શું છે? કે નિશ્ચયાભાષી એકાંતે નિષેધ કરે છે અને જ્ઞાની સ્વરૂપ વિતરાગ ભાવના પ્રયત્નમાં રહીને નિષેધ કરે છે. કેમ? દ્રવ્યાનુયોગનો વિષય પ્રયત્ન સહિત અંગીકાર કરો, નહીતર નિશ્ચયાભાસ થશે.
એટલે ગુરુદેવ ઓમ ભક્તિનો નિષેધ કરે છે.
ગુરુદેવે જે નિષેધ કર્યો છે એ પુરુષાર્થ રહિત એકાંતે થતા શુદ્ધ ભાવનો નિષેધ કર્યો છે. પછી જે શુભ ભાવનો નિષેધ થાય છે એ તો યથાસ્થાને એનું જાણપણું હોય છે અને એવા વિવેકપૂર્વક એનો નિષેધ છે. નિષેધ તો નિષેધ જ રહે છે, ક્યારે આગળ થતો નથી. મોક્ષ માર્ગીને પણ પોતાના શુભ ભાવના પરિણામનો નિષેધ વર્તે છે, ધર્માત્માને પણ. પણ છતાં તે કાળે જાણેલો વ્યવહાર પ્રયોજનમાન છે. બોલેના ઉપર છે, નિશ્ચય વ્યવહારનો જ વિષય છે. એના પછીનો બોલ છે એ છે. જેમ કે કોઈ જગતના કાર્યોમાં સંયોગની વૃદ્ધિ પાછળ દોડમાં પડ્યો છે તો એમ એમ કે ભાઈ તું મંદિર આવું શાસ્ત્રમાં છે, હું સત્સમાગમ પર દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ સમર્પણ અને દેવગુરુ શાસ્ત્રને સાથે રાખ. એને શું કહેવાય કે દેવગુરુ શાસ્ત્રને તું સાથે રાખતો હતા. તો એ તો બધા શુભ ભાવના કાર્યો છે. તો એને ત્યાં એની જરૂર છે એટલે એમ કહેવામાં આવે છે. એને શુદ્ધાત્માને વાત કરો તો કોઈ રીતે કાંઈ પલ્લે પડવાની નથી. હવે ત્યાં આવે તો અટકે એના માટે એમ કે છે કે નહીં એવું અનંત વાત કરીને તું અટકો. અટકવા માટે આ વાત નથી, ત્યાંથી આગળ ચાલવા માટે છે. એટલે દર્શનોના પ્રકરણમાં એવી વાત લીધી છે કે કોઈ ઓઘ સંજ્ઞામાં દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષની સમીપ રહે તો પ્રથમ અવસ્થામાં એનું દર્શનનું આનંદ થાય છે, પણ એ જ અવસ્થામાં એ લાંબો સમય કાઢે તો દર્શનનો પાછો તીવ્ર થાય છે. આવી દર્શનની વિચિત્ર પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે એ બહુ વિચિત્ર છે. પ્રથમ અવસ્થામાં ઘટે છે, પાછો વધે છે. જો એ અવગ્રહિત નિચ્યાત્મના કાળમાં દર્શનનો મંદ કરીને દેવગુરુ શાસ્ત્રને સત્સંગમાં આવે અને એમાંથી અગ્રહિતને ન તોડે તો વળી ગ્રહિતમાં પાછો આવી જાય. ગ્રહિતમાં એને આવે ત્યારે ખબર ન પડે ત્યારે ગ્રહિતમાં આવી ગયું. કાં તો શાસ્ત્રમાં તત્વજ્ઞાનના બુદ્ધિપૂર્વકના વિપર્યાસને લઈને ગ્રહિતમાં આવી જાય. આ દેવગુરુ શાસ્ત્રમાં કોઈને કોઈ જગ્યાએ નિષેધના પ્રકરણની અંદર ગ્રહિતની અંદર આવી જાય.
નોટ તો કાગળ નો કટકો છે, બીજું કઈ છે. એક રૂપિયાનું છાપું આવે એમાં મોટા મોટા 8, 10, 12, 16 પાના આવે એક રૂપિયામાં, અને આટલો કેવો કટકો એના 100 રૂપિયા. કાગળ તો 2 છે પણ 2 નું મૂલ્ય જુદું જુદું છે. ત્યાં ભક્તિ ઓળખાણ વિનાની ન હોય તો કાગળના કટકા જેવી છે. અને ઓળખાણ થી થાય તો 100 રૂપિયાની નોટ જેવી છે. એટલો બધો ફેર છે. મોક્ષ માર્ગમાં યથાસ્થાનમાં વ્યવહારને સ્થાપીને નિશ્ચયમાં આરૂઢ થવા માટે એનો નિષેધ કરીને ઉઠાવવામાં આવે છે. એકાંતે સ્થાપ્યા વિના સીધો નિષેધ કરવામાં આવતો નથી, આવ્યો નથી. એ જ નિશ્ચયાભાસ અને સમ્યક નિષેધનો તફાવત છે. એ બંને વચ્ચેનો આ તફાવત છે. એટલે જે કહે છે ગુરુદેવ કહે છે એ તો બરાબર સ્થાપીને ઉઠાપે છે. કહે છે નિમિત્તનો વિવેક એ આત્માનો વિવેક છે. કેવું છે જ જગતમાં તો એવી અફવાઓ ચાલે કે કાનજી સ્વામી નિમિત્તને માનતા નહોતા. એમનું જ વચન છે કે જે નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે. એમ કરીને અરિયંતાદેનું સ્મરણ કરે છે, પંચ પરમેશ્વરનું પોતે સ્મરણ કરે છે. ધર્માત્મા એ વાત લીધી છે કેમ કે સાધક અવસ્થામાં પૂર્ણ શુદ્ધિ નથી ત્યારે અશુદ્ધિનું સ્થાન કોણ લેશે? કે અશુદ્ધિનું સ્થાન યથાયોગ્ય વ્યવહાર લેશે. જો ઉચિત અશુદ્ધિ નહીં હોય તો મિથ્યા દ્રષ્ટિની અશુદ્ધિ અને સમ્યક દ્રષ્ટિની અશુદ્ધિ વચ્ચે શું તફાવત રહેશે? મિથ્યા દ્રષ્ટિને પણ અશુદ્ધ પરિણામ છે અને અશુદ્ધ પરિણામ આંશિકપણે મોક્ષ માર્ગી જીવોને છે. સર્વથા શુદ્ધિ હોય તો સિદ્ધ પરમાત્મા હોય, તો એ અશુદ્ધિ ને એ અશુદ્ધિ બે એક સરખી અશુદ્ધિ નથી. બે અશુદ્ધિમાં ફરક છે, ક્વોલિટીમાં જ ફરક છે. અશુદ્ધિ હોવા છતાં ક્વોલિટીમાં ફરક છે. નિષેધનો જે વિકલ્પ છે એ પણ શુભ ભાવ છે. વિકલ્પ છે એ શું છે? એ શુભ ભાવ છે. હવે શુભ ભાવના વિકલ્પ અને શુભ ભાવના નિષેધનો વિકલ્પ બેમાં ફરક ખરો કે નહીં? કે બે શુભ હોવા છતાં બંનેમાં ફરક છે. એકમાં આદર બુદ્ધિ છે, એકમાં નિષેધની બુદ્ધિ છે. અને એ નિષેધની બુદ્ધિ વિતરાગ ભાવના આદરપૂર્વક છે તો યથાર્થ છે. જો વિતરાગ ભાવના આદરપૂર્વક ન હોય તો એ નિશ્ચયાભાસમાં ચાલ્યો જાય. આત્મા એનું ચોક્કસ સ્વરૂપ છે સાથે બંને પડખેથી. વિતરાગ થવા માટે કહેવામાં આવે છે એ વાત શુભ ભાવની બહુ કિંમત કરી બેઠા છે, અથવા શુભ રાગનું મમત્વ જેને વર્તે છે અને તેથી જેનો દર્શનનો તીવ્ર થયેલો છે, ગાઢ થયેલો છે, તે વિતરાગ થવાની આ વાતને ઝીલી શકતા નથી, સમજી શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી. પણ કેટલા તો સાંભળી શકતા નથી, સાંભળીને એને દ્વેષ થઈ આવે છે. આવી રીતે કાંઈ શુભ રાગને કાંઈ નિષેધ કરાતો હશે તો પછી લોકો નિશ્ચયા પાસે થઈ જશે અને અશુભમાં આવી જશે એમ ડર બતાવે છે. તેનેથી ધર્મ થાય નહીં એ વાત સાંભળતા જ ચોંકી ઉઠે છે, તેમના કાળજા અંપે ઉઠે છે અંદરથી, એને ડર ભય થઈ જાય છે. અરે આવી રીતે તો કરવા જતા તો કંઈક શુભ ભાવમાં છોડીને અશુભમાં ચાલ્યા જવા છે. પણ યથાર્થ ભૂમિકા જે છે, ભલે મોક્ષ માર્ગ પ્રાપ્ત નથી થયો પણ મોક્ષ માર્ગની યથાર્થ ભૂમિકા છે, પૂર્વ ભૂમિકા, એ ભૂમિકામાં જીવ તો ખરેખર પૂર્ણ શુદ્ધ થવાને અર્થે પ્રવેશ કરીને આવ્યો છે. એ ભૂમિકામાં કોનો પ્રવેશ છે? કે જે આત્માર્થી જીવની પરિપૂર્ણ શુદ્ધિનું ધ્યેય છે, પૂર્ણ શુદ્ધિ જેને અભિલાષામાં છે, પ્રાપ્ત કરવી છે, એવા જીવે ભૂમિકામાં પ્રવેશ કર્યો છે. હજી તો એવા જીવને અશુભનો નિષેધ સમજતા, વિચારતા અને નિષેધ કરતા અંદરમાં અશુભમાં ચાલ્યા જવાનું બનતું નથી, અથવા એ અશુભમાં ચાલ્યો બનશે. કેમ કે એને તો પ્રયોજન ઉપર બરાબર તીખી દ્રષ્ટિ થઈ જાય છે. જેને પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય છે, ધ્યેય છે, એવા જીવને તો શુદ્ધિ શુદ્ધિનું જે પ્રયોજન છે એ પ્રયોજનની દ્રષ્ટિ વધારે તીક્ષ્ણ થાય છે, તીક્ષ્ણ થાય છે, ઉગ્ર થાય છે. એટલે એ પછી નિશ્ચયાભાસમાં શુભને છોડીને અશુભમાં ચાલ્યો જાય એવો પ્રકાર એને વિશે ઉત્પન્ન નહીં થાય. એટલે જે જીવને એવો ડર છે કે હજી મોક્ષ માર્ગમાં આવ્યા નથી, મોક્ષ માર્ગ ભલે નિષેધ કરે પુણ્યનો, પણ જે જીવ મોક્ષ માર્ગમાં આવ્યા નથી એને પુણ્યનો નિષેધ કરવા જશે તો એ પણ નિયમથી નિશ્ચયાભાસ થઈને અશુભમાં ચાલ્યો જશે. એવો જેને ડર છે એને યથાર્થ ભૂમિકા નિષેધની પણ કેવી કેવા પ્રકારની હોય, શા કારણે હોય, એના પાયામાં શું હોય એનો એને ખ્યાલ નથી. એમને આ વિષયને ગ્રહણ કરવા માટે આવ્યો છે, એને ધ્યેય બાંધ્યું નથી, એનું લક્ષ્ય શુદ્ધિનું પૂર્ણ શુદ્ધિનું છે નહીં અને એમને જ પ્રવેશ કરી લીધો છે. તો એવા જીવોને સંભવ છે કે નિશ્ચયાભાસ થઈ જાય. તો એ તો એને અક્રમે આગળ વધવાનો પ્રયત્ન કર્યો, તેથી કેમ ઉથલી પડ્યો આગળ વધવાને બદલે, માર્ગમાં આગળ વધવાને બદલે કેમ ઉથલી પડ્યો નિશ્ચયાભાસમાં આવ્યો, કે એ ક્રમથી એનો પ્રવેશ નથી. યથાર્થપણે જે ક્રમથી એનો પ્રવેશ થવો જોઈએ એ ક્રમથી એનો પ્રવેશ નથી. શરૂઆત એને વાસ્તવિક સારી રીતે યોગ્ય રીતે કરી નથી, એ કારણ છે. પૂર્ણ શુદ્ધિના ધ્યેયમાં હોય અને શુભ છૂટીને અશુભમાં આવી જાય એવો પ્રકાર બને, શુભને નિષેધ કરવા જતા એ અશુભમાં આવી જાય એવું એને માટે બનતું નથી. એને ઉલટાનો એ વિશેષ પ્રકારનો શુભ ભાવ થાય છે. શુભનો નિષેધ એ એના વિશિષ્ટ પ્રકારનો શુભ ભાવ થઈને રહે છે, એને અશુભમાં આવવાનું બનતું નથી. એ કારણ છે અશુભ ભાવ તો ચોથા ગુણ સ્થાને અને પાંચમા ગુણ સ્થાન સુધી સંભવિત છે, પણ એ તો ઉદયિક ભાવમાં જાય છે. નિશ્ચયાભાસને લઈને એ અશુભ નથી થતું. સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત હોય કે ચાર ગતિમાં ગમે ત્યાં હોય, દેવલોકમાં હોય, નારકીમાં હોય, તિરિંજમાં હોય, અશુભ ભાવ થાય મનુષ્ય ગ્રસ્ત, તો એને નિશ્ચયાભાસને કારણે એને અશુભ નથી થતું. એનો ઉદયિક ભાવ છે એ પ્રકારનો તો થાય છે, એને નિશ્ચયાભાસનો દોષ નથી લાગતો. એમ આત્માર્થીને પણ પૂર્ણ શુદ્ધિનું ધ્યેય છે એને શુભ ભાવનો નિષેધ નિશ્ચયાભાસમાં ન લઈ જાય, એ બચી જાય છે. એટલે શુભ ભાવનો નિષેધ છે એ પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજવા યોગ્ય છે, સ્થૂળ દ્રષ્ટિએ એને જુદા વિક્ષેપ કરવા જાય તો અવશ્ય નિશ્ચયાભાસમાં આવી જાય. પુણ્યથી ધર્મ નહીં થાય નહીં એમ જ્ઞાની ધર્માત્મા અથવા આચાર્ય મહારાજ કહે છે. આ પુણ્ય પાપ અધિકારમાં એ વાત કરીને કે જેમ અશુભ છે એ સુશીલ નથી, અશીલ છે, તો સંસારમાં દાખલ કરનાર એવા શુભ પરિણામને સુશીલ કેમ કહીએ, એ પણ કુશીલ જ ગણવું જોઈએ. તો એ સાંભળવા માટે જેને એવી વાત સમજવાનો નિષેધ આવે છે, સાંભળવાનો નિષેધ આવે છે એનો અર્થ કે એને સમજવાનો નિષેધ આવે છે. પણ ત્યાં એમ વિચારવા યોગ્ય છે કે જે આચાર્યોને અશુભ રહ્યું નથી, જે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને અશુભ પરિણામ નથી, અશુભ ઉપયોગ થતો નથી, એવા કોઈ મહાત્મા આ વાત કરે છે તો એની પાછળ અવશ્ય કઈ રહસ્ય હોવું જોઈએ. એટલું તો એને વિચારવું જોઈએ કે ન જોઈએ કે અભિપ્રાય કોનો છે. ભગવાન કુંદકુંદ આચાર્ય આમ કહે છે, નથી. એની પાછળ કાંઈ રહસ્ય હોવું જોઈએ. નિર્દરાધિકારમાં ત્યાં સુધી કીધું અમરચંદ્રાચાર્ય કે પરદ્રવથી થતો દોષ તને નથી, માટે હે શૂન્ય દ્રષ્ટિ જીવ, પૂર્વકર્મના યુગે કોઈ સંયોગો ઉભા થતા હોય તો એ સંયોગોને ભોગવ. વળી તરત જ પાછું કહ્યું કે આ નિશ્ચયાભાસ માટે વાત કહેતા નથી. તો અશુભ પરિણામ જેને નાશ કર્યા છે એ શુભનો નિષેધ કરે છે, તો એની પાછળ નક્કી કંઈક રહસ્ય છે. એટલો તો ઓછામાં ઓછો અંદાજ બાંધીને એની જિજ્ઞાસા એને ઉત્પન્ન થવી જોઈએ કે આવી બીજી કઈ વાત હોવી જોઈએ કે જે સીધે સીધી સમજાતી નથી. સામાન્ય બુદ્ધિમાં જે સીધું સ્થાન ન પામે તો વાત કોઈ વિશિષ્ટ પ્રકારની છે એ વાત એવી રીતે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાત માણસ હતા, મળેલા કેટલાક વખત પહેલા કાંદી સ્વામી. તો અમારા સંપ્રદાયમાં તો અમારા સંપ્રદાયમાં હતા કે અમે સાંભળેલા સંપ્રદાયમાં કેમ લાગેલું પૂછ્યું. બહુ બધું એમના જેવા મહારાજ અમારા સંપ્રદાયમાં એ વખતે હતા, વિશિષ્ટ વ્યક્તિ લાગતા હતા. તો પછી એમણે જે ફેરફાર કર્યો એ તમે કેમ સંમત ન કર્યો? જ્યારે એમણે પરિવર્તન કર્યું ને એ અમે પછી ન માનીએ, પરિવર્તનને અમે ન માનીએ. પણ એ પોતે વિવેકી હતા, જ્ઞાની હતા, તમારા ઉચ્ચ કોટિના સાધુ હતા એવું તો તમે માનતા હતા કે હા માનતા હતા. તો પછી એમણે અણસમજણથી કામ કર્યું હશે કે સમજણથી કામ કર્યું છે, અથવા એ વિષયમાં એમની સમજણ વધારે કે તમારી સમજણ વધારે? એમણે એક પગલું બીજું કર્યું કે જે પગલું તમારી સમજણથી તમે કદાચ બહારનું છે અથવા અજાણ છો, તો એટલું તો ઓછામાં ઓછું વિચારવું કે એ કોઈ મહાત્મા હતા, એમને ફેરફાર વિચાર્યો તો કઈ નક્કી વિચારી નક્કી હશે. એમના ઘરમાં એવો પ્રસંગ બન્યો હતો, મોટા ભાઈ ખુશાલભાઈને કહ્યું કે મારે પરિવર્તન કરવું છે, આ સંપ્રદાય છે ખોટો છે, હું આમાં નહીં રહી શકું. હું લાંબી ચર્ચા ન કરી મોટાભાઈએ, એમને એટલો વિશ્વાસ હતો કે આ કરશે એ બધું સમજીને કરશે, બીજા આપણે કાંઈ નહીં કરે. બહુ ઊંચી ક્ષણ છે એ. ઊંડા ઉતર્યા પછી ઘણા શાસ્ત્રો 45 આગમનો અભ્યાસ કર્યા પછી એને નિર્ણય કર્યો છે કે ફેરફાર કરવા જેવો છે. તો એની ચર્ચા કર્યા વિના એમની બુદ્ધિમત્તા ઉપર વિશ્વાસ મૂકીને એમ કહ્યું કે ભાઈ તારે જે કરવું હોય તો ખુશીથી કર, હું આ સાધુ પણ છોડી દેવા માંગુ છું. લોકો એમ કહે છે કે તમે આ સાધુ પણ છોડશો તો રોટલાનું શું થશે, ગોરાવશો નહીં તમને આ સંપ્રદાયના, ખાવા ક્યાં જશો? તો કઈ વાંધો નહીં, આપણે કઈ રોટલાનું ઘરે તૂટો નથી, ઘરે પાછા આવી દઉં અને ઘરને ઉપર ધાબામાં બેસીને અગાસીમાં બેસીને આ ઘરના ઓરડામાં બેસીને આત્મસાધન એકાંતમાં કરું. રોટલામાં તો કઈ ધર્મને વેચાય નહીં. બે પેલા ગુજરાત માણસ હતા, એને એમ થયું કે આ ફેરફાર ધર્મનો ફેરફાર કરે એવું ન માનો, ધર્મમાં પોતે સમજતા નથી. પેલા કે ધર્મમાં ફેરફાર કરે તો એ સમજીને કરે છે, એ જે કરે એ બરાબર કરે છે. એમ જે વિષયમાં જેની સમજણ હોય એ વિષયમાં એનો અભિપ્રાય વગર સમજે પણ વિશ્વસનીય હોય છે. પછી સમજીને વિશ્વાસ લાવે તો પાકો વિશ્વાસ થાય, યથાર્થ વિશ્વાસ થાય. પણ વગર સમજે પણ વિશ્વાસ લાવે તો એ વિશ્વસનીય હોય છે, વિશ્વાસને પાત્ર હોય છે, એટલે એને આપ્ત કહેવામાં આવે છે. એટલે પુણ્યથી ધર્મ નહીં થાય એમ કોઈ કહે તો કહેનાર કોણ છે એ ન સમજાય તો પણ એક વાર માની લેવું. રમેશભાઈ પ્રશ્ન, જ્ઞાનીનું કોઈ એવું વચન હોત કે પ્રથમ દ્રષ્ટિએ બુદ્ધિ સંમત ન કરતી હોય એવી કોઈ વાત હોય તો શું કરવું એ જગ્યાએ? બાહુબલી ત્યાં શ્રમ બિલકુલ એક વાત સંમત કરી લેજો, પછી વિચાર કરવો કે મને બુદ્ધિમાં બેસતું નથી છતાં સંમત કરી છે તો આ વિષયમાં હવે મારે ઊંડા ઉતરવું છે અને મારી સમજણમાં ક્યાં ફેર છે, મારે ક્યાં ભૂલ થાય છે એ વિચારવું છે. ઉતરવું છે, ઊંડા ઉતરવાનો અર્થ આ છે કે મારી સમજણમાં અને મારી ભૂલ ક્યાં થાય છે એ વિચારીને આમાં તમે સંમત કર્યું છે. મને બુદ્ધિમાં બેસતું નથી એ ભૂલ મારી છે, કહેનાર નથી. આટલી વાત તો ઓગે પણ એને સિદ્ધિ સ્વીકારી લેવી, પછી પોતાની ભૂલ શોધવાનો આસ્તિક્ય બુદ્ધિથી શ્રદ્ધા રાખીને પ્રયત્ન કરે તો એને એ વાત સમજતા વાર લાગતી નથી, પોતાની ભૂલ સમજાતા વાર લાગતી નથી અને દોષથી બચી જાય છે અને એ સ્વચ્છંદ નામના મહાદોષથી બચે છે. આપ્ત પુરુષની જ્ઞાનીઓને નિષેધ કરે તો પહેલા તો સ્વચ્છંદ નામનો મહાદોષ ઉપજે છે, એ સૌથી મોટો દોષ છે ધર્મના ક્ષેત્રની અંદર.
નિષ્ણાત
છે ભૂલ તો જગતમાં બહુ ઘણો વિશાળ વિષય છે પણ જેમાં જે નિષ્ણાત છે એમાં એની ભૂલ ન થાય. જેમ કે પોતે આરાધક થયા અનાદિનું વિરાધકપણું છોડીને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા આરાધક થયા તો આરાધના અને વિરાધનાના વિષયમાં એની ભૂલ ન થાય, કેમ કે એને આરાધકપણું પ્રત્યક્ષ વર્તે છે, અનુભવ સિદ્ધ છે એની પાસે અને વિરાધકપણાને એ અનુભવથી ઓળખે છે તો એમાં વિરાધક જીવનો અભિપ્રાય કામ ન આવે, એમાં એની ભૂલ ન થાય. બીજી ભૂલ થાય આખે ચશ્માને ઝાંખો પાવીને મોતી આવ્યો હોય તો ભળતો અક્ષર જુદી રીતે વંચાઈ જાય, શું લ વંચાય ને અળ નો લ વંચાઈ જાય, બનવા દો છે તો એનો કોઈ દોષ નથી. અંધારું હોય એને દોરડી પડી હોય તો એમ લાગે કે સાપ પડ્યો હશે, તડકું હશે અંદર એવું વેરો પડ્યો લાગે છે તો એનો દોષ નથી. પણ મોક્ષ માર્ગમાં એની ભૂલ ન પડે, આરાધકતા ને વિરાધકતા ના વિષયમાં એની ભૂલ ન પડે. અથવા દેવગુરુ શાસ્ત્ર ના વિષયમાં એની ભૂલ ન થાય, કેમ કે એ આરાધના ના નિમિત્ત છે, એમાં ભૂલ ન થાય. જ્ઞાનીઓ તો મોક્ષને અર્થે એક સંભવને જ માન્ય કરે છે, અહીંયા તો જે વિચારણા ચાલે છે એ મોક્ષ માર્ગની વિચારણા ચાલે છે કે શુભભાવ મોક્ષનો માર્ગ છે કે નહીં. શુભભાવ મોક્ષનો માર્ગ નથી, ક્યારે કે કોઈ પણ કાળે, ત્રણેય કાળે, ત્રણ લોક અને ત્રણ કાળમાં શુભ ભાવ મોક્ષનો માર્ગ નથી નથી ને નથી છે, કેમ કે એ સ્વયં બંધ માર્ગ હોવાથી શુભ ભાવ બંધ માર્ગમાં સમાય છે, સમાપ્ત થાય છે, મોક્ષ માર્ગમાં કોઈ અંશે પણ એનો પ્રવેશ નથી. એટલે જ્ઞાનનો તો મોક્ષને અર્થે એક શુદ્ધોપયોગને જ માન્ય કરે છે, રાગના કોઈ કન્યાને તેમાં ભેળતા નથી, પોતાના પરિણામમાં પણ શુભ અને શુદ્ધ શુદ્ધ ઉપયોગ રૂપ, શુદ્ધ પરિણતિ રૂપ પરિણામ છે, અને પોતાના પરિણામમાં શુભ રાગ રૂપ પણ પરિણામ છે. તો શુભ રાગના કોઈ કણને, કોઈ અંશને એ મોક્ષ માર્ગમાં કહેવતા નથી. રાગને તો મોક્ષ માર્ગમાં ભેળવતા નથી, પણ સ્પર્શકતા અવલંબનશીલ જ્ઞાનને પણ મોક્ષ માર્ગનો સાધક કહેતા નથી કે માનતા નથી. ત્યાં છે રાગ. એવા જ્ઞાનને પણ મોક્ષ માર્ગમાં એ ફેરવતા નથી. પૂર્ણમંતી એ વિષય સ્પષ્ટ કર્યો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. કોઈ જ્ઞાની પર સત્તા અવલંબનશીલ જ્ઞાનને મોક્ષ માર્ગ કહેતા નથી કે મોક્ષ માર્ગ માનતા નથી. જો જ્ઞાનના ઉપયોગને આ રીતે ખટકવામાં આવે છે કે મોક્ષ માર્ગમાં ખટકવો કે બંધ માર્ગમાં ખટકવો, તો પછી રાગ તો ચોખ્ખો પરદ્રવ્યને અવલંબીને જ પ્રવર્તો ચારે પ્રગુણનો પર્યાય છે. એને મોક્ષ માર્ગમાં ખટવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, કેમ કે એમાં તો કશાયની મલિનતા ઉત્પન્ન થાય છે. જ્ઞાનનો ઉપયોગ દેવગુરુ શાસ્ત્રને અવલંબે એમાં કશાયની મલિનતા જ્ઞાનમાં નથી આવતી, પણ રાગમાં તો કશાયની મલિનતા બેની અશુદ્ધિમાં જ લે છે. રાગમાં તો કશાય ઉત્પન્ન થાય છે એવી અશુદ્ધિ છે, દેખત અશુદ્ધિ છે, સ્થૂળ અશુદ્ધિ છે. એને મોક્ષ માર્ગમાં તો ગણવાનો પ્રશ્ન જ રહેતો નથી. જ્ઞાની રાગના કોઈ કણિયાને એમાં એટલે મોક્ષ માર્ગમાં ભળવતા નથી. શુભ અને અશુભ બંનેથી વિરક્ત થઈને વિતરાગી શુદ્ધ ઉપયોગને મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે. શુભ અને અશુભથી વિરક્ત એટલા માટે છે કે એમાં એને લાભનું કારણ નથી એટલે નિરસ છે. જેમાં જેને લાભ દેખાય એમાં એને રસ આવે, લાભ ન દેખાય એમાં કોને રસ આવે છે? કોઈને રસ આવતો નથી. અને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં આનંદનો સમુદ્ર ભરેલો હોવાથી એની આસક્તિ છે, સ્વરૂપની આસક્તિ છે. ઉપયોગને મારો આનંદ સાગર મારામાં નિરોળાલે છે, ઉછળે છે, ત્યાં મારું સર્વસ્વ છે અને એ જ મને પ્રિય છે. એટલે શુભ અને અશુભથી સહેજે વિરક્ત થઈને વિતરાગી શુદ્ધોપયોગને જ મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે કે જે શુદ્ધોપયોગમાં આનંદની ઉત્પત્તિ થાય છે. અને જે શુદ્ધ ઉપયોગ બંધ રહિત, બંધના દુઃખ રહિત, મોક્ષના આંશિક મોક્ષ સ્વરૂપે હોવાથી એને મોક્ષનું સાધન કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગ કોને કહે? ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, જ્ઞાનનો વેપારનો ઉપયોગ કહે છે. જ્ઞાનની પ્રવૃત્તિ કહો, જ્ઞાનનો વ્યાપાર કયો, જ્ઞાનનો વ્યવસાય કયો, એનો ઉપયોગ કહે છે. હવે હું થોડી વાત કરું શુદ્ધ ઉપયોગ કોને કહે છે કે પોતાનું જે શુદ્ધાત્મ સ્વરૂપ, મૂળ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ આત્માનું, એને અવલંબીને જે જ્ઞાનનો વ્યાપારના ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ થયો એને શુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે. શુદ્ધ ઉપયોગ કહે છે, શુદ્ધ ઉપયોગ કહે છે. ફરીથી હા આત્માનું જે શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ, એને અવલંબીને થતો જે ઉપયોગ, એ ઉપયોગમાં એ કાળે અશુદ્ધ ઉત્પન્ન નહીં થતી હોવાને લીધે એને શુદ્ધ નામનું વિશેષણ લાગુ પડે છે. બે કારણથી, એક તો એનો અવલંબન અવલંબનભૂત વિષય શુદ્ધ છે તો દાતમાં છે, બીજું કે એ ઉપયોગના કાળમાં કશાયની રાગની મલિનતા ઉત્પન્ન થતી નથી, શુદ્ધિ ઉત્પન્ન થાય છે, વિતરાગતા ઉત્પન્ન થાય છે, શુદ્ધિ ઉત્પન્ન થાય છે, એટલે એને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. પ્રશ્ન કર્મ માં તો એવું છે, ભગવાન મહાવીર સ્વામી પર્યંત પદે વિરાજમાન હતા અને એમને દિવ્ય ધ્વનિ છૂટતી હતી, દેશના એટલે દિવ્ય ધ્વનિ, બરાબર. પર્યંત પદે જે આત્મા વિરાજમાન હોય એને ચાર ઘાતી કર્મનો નાશ થઈ ગયો હોય, એટલે એને જ્ઞાનાવરણીનો ઉદય ન હોય, દક્ષિણાવરણીનો ઉદય ન હોય, અંતરાયનો ઉદય ન હોય અને મોહનીનો ઉદય, ચારે ક્ષય થઈ ગયા હોય મૂળમાંથી. હવે ચાર ઘાતી રહ્યા, નામ ગોત્ર આયુષ નિવેદની ચાર રહ્યા, એ સમયે સમયે ઉદયમાન થાય છે, ઉદયમાન થઈને ક્ષય થાય છે, નવો આયુષ બંધાતો નથી, નવો ગોત્ર બંધાતો નથી, નવો વેદની બાંધતા નથી, ચાર માંથી નવું નામકરણ બાંધતા નથી, ચાર માંથી એક ઘાતી તો બંધાવવાનો પ્રશ્ન જ નથી, કેમ કે એનો ઉદય પણ નથી, અઘાતી પણ નવા નથી બંધાતા, જે જૂના સંચિત છે એનો ક્રમશઃ ઉદય ચાલુ આવે છે, ચાહે દેશના દે કે ચાહે દેશના ન દે, એની સાથે એના કર્મને સંબંધ નથી, ઉદયને સંબંધ નથી. આયુષ કર્મ પૂરું કરવા માટે કઈ કરવું પડતું નથી, આપણે લોકોને પણ આયુષ કર્મ પૂરું કરવા માટે કોઈ પ્રવૃત્તિ નથી કરવી પડતી. આયુષ કર્મનો ઉદય, પૂર્વે બાંધેલા આયુષ કર્મનો ઉદય જ્યારથી માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી ચાલુ થઈ જાય છે, અને જેમ જેમ સમય જાય છે તેમ આયુષ ખવાતું જાય છે, ક્ષય થતું જાય છે, આપોઆપ પૂરું થાય છે, એના માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. મહાવીર સ્વામીને કે સંસારી દેવને શું આયુષ નો ક્ષય કરવા માટે, આયુષ પૂરું થતા એને આનુષંગિક નામ કર્મ ગોત્ર કર્મ એ આયુષની સાથે સંબંધ ધરાવે છે, અને વેદની ત્રણે આયુષની સાથે એ આપોઆપ પૂરા થાય છે. ત્રણેયનું પૂરું થવાનું કાળ એક જ હોય છે આ ભોગવતો. એટલે મહાવીર સ્વામીને એ ચારે અઘાતી પૂરા કરવા માટે દેશના દેવી પડી એ વાત કર્ણ યુગને સમજ્યા નથી, એને કરી છે. કોને કરી છે? જેને કર્ણ યુગનું જ્ઞાન નથી એને કરી છે. એવી વાત કરનારને કર્ણ યુગનું પણ જ્ઞાન નથી, દ્રવ્યાન યુગનું પણ જ્ઞાન નથી, અને અધ્યાત્મનું પણ જ્ઞાન નથી. ત્રણ માંથી એક વિષયનું એક પ્રકરણનું જ્ઞાન નથી, એમ વાત છે. મહાવીર સ્વામી મૌન રહ્યા હોત તો પણ એમનું આયુષ આયુષ્યના કાળે નિશ્ચિત સમય પૂરું થવાનું હતું. બધાનું નિશ્ચિત સમય પૂરું થાય છે, કેમ કે ઉદયમાન કર્મમાં કોઈ સ્થિતિનો ફેરફાર નથી થતો. ચાહે તંદુરસ્ત હોય તો આયુષ પુરુષ થાય, યોગિષ્ટ હોય તો આયુષ પુરુષ થાય, સંસારી હોય તો આયુષ પૂરું થાય, પર્યંત હોય તો એના જ કાળે આયુષ પૂરું થાય. જેમ કે અત્યારે સિમંદર ભગવાન છે મહાવીર ક્ષેત્રમાં, એમનો 1 કરોડ પૂર્વનો આયુષ લઈને જન્મ થયો છે મનુષ્ય પણ, ત્યાં 84 લાખ પૂર્વ છદમસ્ત અવસ્થામાં આવ્યા, હવે બાકીના 16 લાખ પૂર્વ અરિયંત અવસ્થામાં રહેશે. અનંત વીર્ય અરિયંત ભગવાનને પ્રગટ હોય છે. અનંત વીર્ય એટલે અનંત પુરુષાર્થ, છ છતાં આયુષ કર્મ એના કાળે જ પૂરું થાય, એમાં પુરુષાર્થ નથી કામ આવતો. ન વહેલું પૂરું કરી શકાય, ન એને લંબાવી શકાય, તેમાંથી કાંઈ ન થાય. એ 16 લાખ પૂર્વ પૂરું થઈ શકે ત્યાં સુધી એ વિતરાગ અવસ્થામાં 13મા ગુણ સ્થાને વિરાજમાન રહે. વાણી વાણીના કાળે છૂટે, વાણી અરિયંત પરમાત્મા પોતાની ઈચ્છાથી કરે નહીં, છોડે નહીં, ન બંધ કરે ન છોડે. વાતાવરણમાં ઓમકાર નાદ આપોઆપ ઉત્પન્ન થાય. એક દિવસમાં 4 વખત, 24 પદમાં 4 વખત ઓમકારનો નાદ એને દિવ્યતોની કહેવામાં આવે છે. એમાં ભગવાનનો વિકલ્પ નથી, ભગવાનની ઈચ્છા નથી, કાંઈ નથી. અનિચ્છક નિરીક્ષક વાણી છે, એ તો પરિપૂર્ણ વિતરાગ થઈ ગયા છે. ઈચ્છા તો રાગીને હોય, વિતરાગને ઈચ્છા ન હોય, એ તો રાગી છે. એટલે આપોઆપ જ વાણી નીકળે છે. આયુષ ખેરવવા માટે કે આયુષ પૂરું કરવા માટે કે કર્મ ભોગવવા માટે એમને વાણી કરવી પડે કે કોઈ કાર્ય કરવું પડે એવી ઈચ્છા રાગ વિકલ્પ કાંઈ હોઈ શકે. પણ શુદ્ધ ઉપયોગમાંથી એ વાત ચાલે કે શુદ્ધ ઉપયોગ કોને કહે, શુદ્ધ આત્માને અવલંબીને વિતરાગ ભાવ સ્વરૂપ પરિણામ થાય છે. ઉપયોગના ઉપયોગની સાથે બીજા રાગાદીના પણ વ્યય થઈને વિતરાગ ભાવરૂપ પરિણામ થાય છે, એટલે એને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. જ્ઞાની જીવ ધર્માત્મા જીવ એના પ્રકરણ એ ચાલે છે કે મોક્ષ માર્ગ છે એ વિતરાગ માર્ગ છે, રાગનો માર્ગ નથી. અને એમ હોવાને લીધે શુભ અને અશુભ બંને પ્રકારના રાગના એક કણિયાને પણ મોક્ષ માર્ગ તરીકે, વિતરાગ માર્ગ તરીકે સંમત કરવામાં આવતો નથી. આ એક સિદ્ધાંતિક સિદ્ધ થયેલો વિષય છે, નિષ્કર્ષ પામેલો વિષય છે. એમાં કોઈ કાળે ક્યાંય ફેરફાર થતો નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં આવો વિતરાગ માર્ગ હોય અને આ કાળે અહીંયા પંચમ આરો છે અને હુંડાવ સર્પીને એનો પંચમારો છે, એટલે બીજી રીતે શુદ્ધ ભાવના અંશથી પણ મોક્ષ માર્ગ થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી, એવું બનતું નથી. એટલે મોક્ષના સાધન તરીકે કહો કે મોક્ષ માર્ગ તરીકે કહો, શુદ્ધ ઉપયોગને એટલે વિતરાગી પરિણામને જ સ્વીકારવામાં આવે છે. શુભ અને અશુભ બંનેથી વિરક્ત થઈને એ સ્વીકારવામાં આવે છે, બંનેમાં રસ રાખીને સ્વીકારવામાં એ વાત આવતી નથી. એટલે જ્ઞાનીને શુભાશુભ ભાવ નિરસ પરિણામે હોય છે, એ વિરક્ત થઈ ગયા છે એનાથી, એમાં એને જરાય રસ નથી. કેમ કે એ જરા પણ લાભનું કારણ નથી, પ્રત્યક્ષ દુઃખદાયક અને આકુળતા સ્વરૂપ છે, તેથી એમાં એમને રસ આવતો નથી. અથવા પોતે પૂર્ણ શુદ્ધ ભૂમિકાને પ્રાપ્ત થયા નથી, તેથી જે અશુદ્ધિ રહી ગઈ એમાં એ ઉત્પન્ન થઈ આવે છે. કરવા છે ને ઉત્પન્ન થઈ આવે છે એમને, પણ સહેજે સહેજે ઉત્પન્ન થઈ આવે છે, એનો એમને નિષેધ વર્તે છે અને નિષેધ કરતા કરતા એ વિતરાગ માર્ગમાં આગળ વધતા જાય છે. વિતરાગ ભાવમાં એ વિશેષ વિશેષ આવતા જાય છે. એક પ્રકારે અહીંયા એ સિદ્ધ કરવું છે કે મોક્ષનો માર્ગ છે એ વિતરાગ ભાવ સ્વરૂપ જ છે, અને જરા પણ રાગનો એક કણ પણ મોક્ષ માર્ગ અથવા મોક્ષના સાધન તરીકે કામમાં આવતો નથી. ઉલટાનો બાધક થાય છે પણ કામમાં આવતો નથી. આ વિષય ગુરુદેવશ્રી બહુ સ્પષ્ટ કર્યો. જૈનના ત્રણેય ફિરકામાં, જૈન નામ ધારે ત્રણેય ફિરકામાં શુભ ક્રિયા અને શુભ ઉપયોગને ધર્મ અને ધર્મનું કારણ સાધન માનીને સંપ્રદાયના લોકો પ્રબલ્ય છે. એની સામે આ વાત મૂકી છે. બંધ પોતાઈ છે શું આખા જૈન સમાજ સામે બંધ પોકાય છે, અને જેને શુભ ભાવનું કિંમત થઈ, જેને શુભ ભાવનું મહત્વ થઈ ગયું એને મમતા છોડવાનો પ્રસંગ આવે, અથવા જે શુભ ભાવના વ્યાપારથી માન કીર્તિ આદિ લોભ આદિ કોઈને કોઈ કશાયને પૂછતા હતા, એવું દુકાનદારી પણ ધર્મના ક્ષેત્રમાં ચાલતી હોય, એવા લોકોએ તીવ્ર દ્વેષથી વિરોધ કર્યો હતો ગુરુદેવ શ્રી. એવું પણ પ્રકાર ઉત્પન્ન થયું અને એવું બને આ કાળમાં એવું સંભવ વિશેષ છે એવું બને. પણ જે જીવને પોતાનું હિત કરવું છે અને પોતાનો મોક્ષ માર્ગને સાધવો છે એને તો સત્ય સમજવું જ રહ્યું અને સત્ય ગ્રહણ કરવું જોઈએ, બીજો એમાં ઉપાય નથી.
વ્યક્તિ આવેગમાં હોય ત્યારે એને આવેગમાં વ્યક્તિ હોય ત્યારે લટકાવવા માટે શું ગાયું આપવામાં આવે તો ઉપયોગી કેટલી ઉપયોગીતા ગણવી છે?
દાખલા તરીકે એને રોકવા માટે એમ કહેવાય તો એ કઈ અનુચિત નથી એટલું, પણ સાથે સાથે અધૂરની વાત કરવી, વાત પૂરી થવી જોઈએ કે આ તો ફક્ત અહીંથી છૂટવા પૂરતી વાત છે, આ કોઈ ધર્મ કે ધર્મનું કારણ નથી, એ વાત સાથે રાખવી. એટલે ધર્મ ને ધર્મનું કારણ શું છે એના માટે શુભમાં આવ્યા પછી તૈયાર થઈ જાય, શુભમાં ઉભો ન રહે એમ વાત અધૂરી નહીં રાખવી જોઈએ, વાત પૂરી કરવી જોઈએ. ઉપલા માળે પહોંચવું હોય તો પગથિયું એક પછી એક ચડવાનું ખરું, પણ છોડીને આગળ જવું પડે છે, છોડીને આગળ જવું પડે છે, ઉભો રહીએ તો ક્યાંથી ઉપર ચડે, એના જેવું છે. એમ અશુભનું પગથિયું છોડીને શુભમાં આવે ઠીક છે, શુભમાં કઈ રીતે આવે એટલો સવાલ છે, શુભના તો અનેક ભંગભેદ છે. હવે આ વિચારવાનો વિષય હવે શુભમાં કેવી રીતે, શુભમાં તો લોકો દવાખાનું બંધાવે શુભ ભાવ કે છે, અને કોઈ પરોપ પાણીનો બાંધે શુભ ભાવ કે છે, કે શકે છે કે ભિખારીને કોઈ રોટલો આપે તો એને શુભ ભાવ કહેવામાં આવે છે? શુભ ભાવ કેવો, શુભમાં તો બહુ મોટું ક્ષેત્ર છે. તો કે પોતાના આત્મહિતના લક્ષ્ય મારે અશુભ નહીં જોઈએ, તીવ્ર એમાં અશુદ્ધિ છે એમ વિચારે તો એ સીધો શુભ ભાવમાં આવી ગયો. એથી નીચેનું પગથિયું પકડવું હોય તો એને દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ અંગેનું પકડવું જોઈએ. આ સિવાય બીજા શુભના ક્ષેત્રમાં શક્તિનો ઉપયોગ નહીં કરવો જોઈએ. આ સિવાયના બીજા ક્ષેત્રમાં જલ્દી શક્તિનો ઉપયોગ નહીં કરવો જોઈએ. એમ કે કોઈ એમ કે અમે એક દિવસનો ઉપવાસ કરીએ તો શુભ છે કે અશુભ છે, તો દુકાને જવાના બદલે ઉપવાસ કરીને ઘરે રહીએ તો શું વાંધો, અશુભ તો છોડ્યું નહીં એમ ને, એવી રીતે શુભનો આવે શક્તિનો ઉપયોગ નહીં કરવો. જો અશુભ છોડીને શુભમાં આવવું છે તો એ શુભનો જે વેપાર છે એમાં શાકભાજીથી માંડીને હીરા સુધીનો છે. શાકભાજીની લારી લઈને નીકળવું કે શિંગડાળિયાનો વેપાર કરવો કે કાપડનો વેપાર કરવો કે સોના ચાંદીનો કરવો કે હીરાનો કરવો, આવાના ઘણા પણ છે. અશુભથી ખસો, એ શુભ ભાવમાં આવવા માટે ખસો કે કઈ કારણ બીજું છે? કારણ તો શુદ્ધ થવાનું છે. માત્ર અશુભથી ખસવાનું જ પ્રયોજન નથી, પણ મારું પ્રયોજન તો મારા આત્માની શુદ્ધિ કરવાનું છે. જો શુદ્ધિ કરવાનું તારે પ્રયોજન હોય તો અશુભને છોડવામાં કાંઈ વાંધો નથી, પણ શુભમાં આવવામાં તું ઉપવાસ કરીને બેસી જા કે માળા લઈને બેસી જા, પંચ પરમેષ્ઠીનો જાપ કર્યા કરું, કે લાભ પાલિતાણાની જાત્રા કરી આવું, આ દોડીને છેડ્યો ડુંગર અને વળી પાછો ઉતર્યો, એવી શક્તિ બગાડવાની જરૂર નથી. પછી જો શુભોપયોગમાં આવવું હોય તો દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ સમજવું, સત્પુરુષ ઓળખવા, અથવા નિજ સ્વરૂપના નિર્ણય અર્થે સત્સમાગમ અને સત્શાસ્ત્રનો અધ્યયન કરવું. નિર્ણય અર્થે, નિર્ણયના પ્રયોજન વગર નહીં, નિર્ણયના લક્ષ્ય બરાબર એનું અધ્યયન કરવું, તત્વજ્ઞાનમાં પ્રવેશ કરવો. તો એ વેપાર સોના ચાંદીનો અને હીરાનો વેપાર છે. માત્ર અશુભથી ખસવાનું પ્રયોજન નથી, પણ પોતાના આત્માના શુદ્ધિના પ્રયોજનથી વચ્ચે શુભમાં આવે છે જીવ. અને આ રીતે તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા સ્વરૂપ નિર્ણયના લક્ષ્ય એ અર્થે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે તો એને જરૂર આત્મ સ્વરૂપનો નિર્ણય થાય. નિર્ણય થાય તો જે અદ્ભુતથી અદ્ભુત એવું જે પરમ તત્વ પરમાત્મ તત્વ છે એનો મહિમા આવે, એને મહિમા આવે તો એનો અનુભવ થાય. અનુભવ એ સ્વરૂપ મહિમાના ફળ સ્વરૂપે છે, બીજું કોઈ નથી. હા, તો એમાં એ પછી મળે ઊલમાંથી ચૂલમાં પીડ્યો, શુભમાંથી શુભમાં આવ્યો પણ ઊલમાંથી ચૂલમાં પીડ્યો, એમાં કાંઈ અશુભ પાછો પાછો અશુભમાં આવી જશે. ઉપવાસ કરશે, પરિણામ બગડશે, અને વળી પાછો એ પરિણામ બગડશે, એ બધું અશુભ છે. સવારે ઉપવાસ કરવાનો વિકલ્પ કર્યો અને પછકાણ લીધા ત્યારે શુભ ભાવ થયો, અને પછી 12 વાગે હોજરી તપી શું અને ખાધું નથી ખાધું નથી થયું એટલે વળી અશુભ ભાવ ચાલુ. તો શુભ વિકલ્પ એક વખત થયો અને અશુભ વિકલ્પ કેટલા થયા ખબર જ નહીં, કેમ કે એનું ધ્યેય તો અશુભથી ખસવાનું હતું. દુકાને ન જવું એ અશુભ એમ નથી, દુકાને ન જવું તે અશુભ નથી, તો દુકાને શુભ થઈ શકે છે. એનો જો તત્વનો વિચાર ચાલતો હોય તો એને કોઈ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નથી. પણ એને એમ માન્યું છે બાહ્ય દ્રષ્ટિમાં શું છે, આ બધા બાહ્ય સાધનને પકડે છે, જે અંતરદૃષ્ટિનો વિષય છે ધર્મ તો. એટલે એકનું બાહ્ય દ્રષ્ટિથી કરે છે એટલે નિમિત્તે છોડે, એટલે એને એમ થાય કે મારું અશુભ છીટું, પરિણામમાં અશુભ દાખલ થઈ જાય. સૌથી મોટું અશુભ તો ત્યાં એ થાય છે કે એને એ સાધન માને છે. આજે ખાધું નથી એ મારા ધર્મનું સાધન છે કે ધર્મ છે અથવા તપ છે ને નિર્જરા છે, એ ગ્રહિત મિથ્યાત્મનો તીવ્ર અશુભ છે, એને ખબર જ નથી હોતી. સંપ્રદાયમાં ક્યાં એ વિષય ચાલે છે કે આ ગ્રહિત મિથ્યાત્ પોસાય છે, એક ઉપવાસ કર્યો, બે ઉપવાસ કર્યો, સંપ્રદાયમાં 10-10 ઉપવાસ કરે છે, પછી ઉજવે છે, શું કરે એને મહિમા કરે છે, ઉજવે છે એટલે એની મહિમા કરે છે. 8-10 દિવસ સુધી જે માણસે ખાધું નહીં એની કઈ કિંમત કરો, એટલે કે ગ્રહિત મિથ્યાત્મની કિંમત કરો એવું થઈ જાય છે. જાતિ અપેક્ષા એ બંનેની જાતિ કશાય નહીં હોવાને લીધે એનો નિષેધ છે. પણ એકમાં તીવ્ર અશુદ્ધ છે, એકમાં મંદ અશુદ્ધ છે, બંનેમાં અશુદ્ધિ તો છે પણ તીવ્ર કે મંદ. એટલે જો આમાં પહેલું વચન ભાવ આશ્રવ છે અને બંધ માર્ગમાં સમાય છે. અહીંથી તો શરૂઆત કરે છે સમજાવીને. મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, એના અંગે મારે મારો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો પુરુષાર્થ જાગ્રત કરવો છે, એવી જે ભાવના છે પોતે જ અશુભમાં છોડાવી દે છે.
અને આ ભાઈ પર જે થયો એટલે અશુભ છું, હું એને કોઈ સભા કરું એટલે અશુભ છું. પછી આમાંથી મધુમક્ષી પછી કઈ રીતે
નીકળે? પણ એના ઉપર દ્વેષ શું કરવા, ક્ષમા કઈ રીતે કરવી છે, કયા પરિણામ છે, કેવા પરિણામથી ક્ષમા કરવી છે એ વિચારીએ આપણે. કે પહેલા તો આ ભાઈ ઉપર દ્વેષ શું કરવા, આ તો સવાલ છે ને, કે કઈક મને નુકસાન કરતા હોય તો દ્વેષ આવે, બરાબર છે? ખરેખર કોઈ બીજો જીવ પોતાને નુકસાન કરી શકતો નથી, આ વસ્તુનું સ્વરૂપ છે. એ માન ચૂકી જવાય, પણ જયારે અશુભ માંથી છૂટવું છે ત્યારે આવા વિચારથી શુભમાં આવવું. એમને મોગે મોગે ક્ષમા આપી દીધી, એમને ક્ષમા માગી દીધી, એમની ભાઈ તારા પ્રત્યે દ્વેષ થઈ ગયો તો હું ક્ષમા માગી લઉં, એમનો માગવી, એમનો માગવી, તત્વજ્ઞાન પૂર્વક પ્રવૃત્તિ કરવી. એટલે શું, વસ્તુના સ્વરૂપને પહેલા લક્ષમાં લેવું, ત્યારે કોઈ જીવ મને ક્યાં નુકસાન કરી શકે છે, કોઈ મારું રહી ક્યાં કરી શકે છે, કોઈ મારું ક્યાં બગાડી શકે. આ મને દ્વેષ આવ્યો એ તો અજ્ઞાન ભાવથી આવ્યો છે, આવો અજ્ઞાન ભાવ છે એ મને થયો, એ મારો અપરાધ છે એમ જાણીને ક્ષમા માગવી, પોતાનો અપરાધ સમજીને, આ પ્રકારે પોતાનો અપરાધ સમજીને ક્ષમા માગવી. માત્ર દ્વેષ થયો છે માટે અપરાધ થયો છે એમને, પણ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ એ અપરાધ કેવા અજ્ઞાન ભરેલા ભાવથી થયો છે એમ સમજીને ક્ષમા માગે, એટલે સીધો શુભમાં યથાર્થ પ્રકારે આવ્યો. જ્ઞાન દ્રષ્ટિનો બધે ઉપયોગ કરવો, જ્ઞાન દ્રષ્ટિનો જ બધે ઉપયોગ કરવો, જ્ઞાન દ્રષ્ટિથી જ ચાલવું બધે, તો યથાર્થ શુદ્ધ ભાવ થશે કે જે છૂટી અને શુદ્ધતામાં આવી શકાશે. નહીં તો શુદ્ધ ભાવ થશે પણ ત્યાંથી છૂટીને શુદ્ધતામાં નહીં આવી શકાય એમ થશે.
Thank you.